નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળને જોડતી એક રેલવે લાઇનના ડબલિંગને કેન્દ્ર સરકારની મંજૂરી. કેન્દ્રીય રાજ્યમંત્રી દુર્ગાદાસ ઉઈકેએ નવી દિલ્હીમાં વિશ્વની પ્રથમ ડિજિટલ આદિજાતિ વિશ્વવિદ્યાલય આદિ સંસ્કૃતિનું ઉદ્ઘાટન કર્યું. આગામી 5 દિવસ પૂર્વ અને દ્વિકલ્પીય ભારતમાં ભારે વરસાદની આગાહી. ફાન્સમાં આજે રાષ્ટ્રપ્રમુખ અને તેમની સરકાર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન થયા. દુબઈમાં એશિયા કપ ક્રિકેટ સ્પર્ધામાં ભારતનો સામનો સંયુક્ત આરબ અમીરાત સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભાગલપુર, દુમકા, રામપુર હાટ સિંગલ રેલવે લાઇન સેક્શનના 177 કિલોમીટર લાંબા ડબલિંગને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ આશરે 3,169 કરોડ રૂપિયાનો છે. મંત્રીમંડળે બિહારના બક્સર ભાગલપુર હાઈસ્પીડ કોરિડોરના 4 માર્ગીય ગ્રીનફિલ્ડ એક્સેસ નિયંત્રિત મોકામાં મુંગેર સેક્શનના નિર્માણને પણ મંજૂરી આપી છે, જેની કુલ લંબાઈ 82 કિલોમીટરથી વધુ છે અને કુલ મૂડી ખર્ચ 4,477 કરોડ રૂપિયાથી વધુ છે. મંત્રીમંડળ સમિતિના નિર્ણય અંગે આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ કામગીરી લાઇન ક્ષમતા ગતિશીલતામાં સુધારો કરશે, ભારતીય રેલવે માટે કાર્યક્ષમતા અને વિશ્વસનીયતામાં વધારો કરશે.
ભાગલપુર, દુમકા, રામપુરા ડબલિંગ, ये प्रोजेक्ट बिहार, झारखंड और बंगाल को जोड़ने वाला एक बहुत ही इंपॉर्टेंट प्रोजेक्ट है. इस डबलिंग के बाद में भागलपुर से दुमका और उससे सीधा रामपुरा की तरफ गाड़ियां जा सकेगी और बहुत बड़े तीर्थ स्थल देवघर धाम को भी जोड़ता है. ये साउथ बिहार को जो बड़ी कनेक्टिविटी चाहिए होती है टुवर्ड्स कलकत्ता, टुवर्ड्स साउथ, वो कनेक्टिविटी इस प्रोजेक्ट से मिलती है.
બક્સર ભાગલપુર હાઈસ્પીડ કોરિડોર બિહારના મોકામા મુંગેર વિભાગ પર પ્રકાશ પાડતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ વિભાગ મોકામા, બરૈયા, લખીસરિયા, જમાલપુર, મુંગેર જેવા મહત્વપૂર્ણ પ્રાદેશિક શહેરોમાંથી પસાર થાય છે, જે ભાગલપુર સાથે જોડાય છે. તેમણે જણાવ્યું હતું કે 82 કિલોમીટર લાંબા પ્રસ્તાવિત પ્રોજેક્ટથી લગભગ 14,83,000 માનવ દિવસની પ્રત્યક્ષ રોજગારી અને 18,46,000 માનવ દિવસની પરોક્ષ રોજગારીનું સર્જન થશે.
मोकामा से मुंगेर 4 लेनिंग, ये बेसिकली बक्सर से भागलपुर जो कॉरिडोर है उस कॉरिडोर का सेक्शन है. इसका इन्वेस्टमेंट होगा 4,447 करोड़. बिहार में अगर आप देखते हैं गंगा जी के साउथ में ये पूरा का पूरा कॉरिडोर है. दक्षिणी बिहार का एक महत्वपूर्ण प्रोजेक्ट है. आज जो अप्रूव हुआ है ये मोकामा से मुंगेर तक का सेक्शन 82 किलोमीटर का. ओवरऑल 1 घंटे का ट्रेवल टाइम बचेगा इस प्रोजेक्ट के कारण.
આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી દુર્ગાદાસ ઉઈકેએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વની પ્રથમ ડિજિટલ આદિજાતિ વિશ્વવિદ્યાલય આદિ સંસ્કૃતિનું ઉદ્ઘાટન કર્યું. આ વિશ્વવિદ્યાલય વિશે પ્રકાશ પાડતા શ્રી ઉઈકેએ જણાવ્યું હતું કે આદિ સંસ્કૃતિ એક ડિજિટલ એકેડેમી અને ઈ લર્નિંગ મંચ છે, જે રાષ્ટ્રીય અને વૈશ્વિક પ્રેક્ષકો માટે આદિવાસી કલા, સંસ્કૃતિ, હસ્તકલા અને જ્ઞાન પ્રણાલીનો માટે ઓનલાઈન બજાર ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે સંસ્કૃતિ સંરક્ષણ અને આજીવિકાના સર્જન માટે નવી તકો ઊભી કરાશે. સંકલિત આદિજાતિ વિકાસ એજન્સીના પ્રોજેક્ટો અધિકારીઓ સાથે આદિ કર્મયોગી અભિયાન પર રાષ્ટ્રીય પરિષદને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે આદિવાસી વારસાનું જતન ફક્ત સંસ્કૃતિનું રક્ષણ કરવા વિશે નથી, પરંતુ પાયાના સ્તરે ગૌરવ, સશક્તિકરણ અને તકો સુનિશ્ચિત કરવા વિશે પણ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી આજે અમદાવાદના સાણંદ વિધાનસભા વિસ્તારમાં અંદાજે 80 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે ખાતરી આપી કે વર્ષ 2029 સુધી સાણંદ વિધાનસભા વિસ્તારનું કોઈપણ ગામ પાયાની સુવિધાથી વંચિત નહીં રહે તેવા પ્રકારનું કામ કરાશે. બાવડા અને સાણંદ નગરપાલિકામાં બાકી રહેલી સુવિધા આગામી 4 વર્ષમાં પૂરી કરવામાં આવશે.
હું આપ સૌને ખાતરી આપું છું કે 2029 સુધીમાં સાણંદ મત વિસ્તારનું કોઈપણ ગામ પાયાની સુવિધાઓથી બાકી નહીં રહે એ પ્રકારની વિધાનસભાની રચના આપણે કરવા માંગીએ છીએ. થોડુંક બાવળા અને સાણંદની નગરપાલિકાઓમાં પણ જે સગવડોની ઉણપ અત્યારે દેખાય છે એની ડિટેલ નોંધ મેં તૈયાર કરી છે અને સાણંદ અને બાવળા બંને નગરપાલિકાઓમાં પણ ગટરના કામો, રોડના કામો, વૃક્ષારોપણ, આરોગ્યની સુવિધાઓ આ બધા જ માટે પીવાનું પાણી પણ આવનારા 4 વર્ષમાં બધી જ રીતે પૂર્તતા થઈ ઉદઘાટન થાય એવી સ્થિતિનું પ્લાનિંગ પણ આપણે કરી ચૂક્યા છે.
જીએસટી દરોમાં તાજેતરના ફેરફાર બાદ કેન્દ્ર સરકારે અગાઉથી પેક કરેલી ચીજવસ્તુઓના ઉત્પાદકો, પેકર્સ અને આયાતકારોને 31 ડિસેમ્બર સુધી વેચાયેલા સ્ટોક પર સુધારેલા મહત્તમ છૂટક ભાવ એમઆરપી જાહેર કરવાની મંજૂરી આપી છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના નોટિફિકેશન મુજબ કંપનીઓ જૂના સ્ટોક પર સ્ટેમ્પિંગ સ્ટીકરોનો ઉપયોગ કરીને અથવા ઓનલાઇન પ્રિન્ટિંગ દ્વારા એમઆરપી સુધારી શકે છે. જોકે મૂળ એમઆરપી દ્રશ્યમાન રહેવી જોઈએ અને કોઈપણ વસ્તુને ઓવર રાઇટિંગની મંજૂરી આપવામાં આવશે નહીં. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આજે પટનાથી ડીબીટી દ્વારા વિવિધ સામાજિક સુરક્ષા પેન્શન યોજનાના લાભાર્થીઓને પેન્શન રકમ તરીકે 1,264 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ 1,13,00,000થી વધુ પેન્શન લાભાર્થીઓને આ રકમ ટ્રાન્સફર કરવામાં આવેલી છે. સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળી સુધીમાં આગામી પેઢીના જીએસટી સુધારાઓની જાહેરાત કરી છે. 3 સપ્ટેમ્બરના રોજ જીએસટી પરિષદે દરોને તર્કસંગત બનાવવા, અનેક ક્ષેત્રોમાં કરદર ઘટાડવા, નાગરિકોના જીવનને સરળ બનાવવા આ સુધારાઓને મંજૂરી આપી છે. આજે આપણે જોઈશું કે આ સુધારાઓ શિક્ષણ ક્ષેત્રને કેવી રીતે મદદ કરે છે.
કેન્દ્ર સરકારે સ્ટેશનરીની ચીજ વસ્તુઓને જીએસટી દરોમાંથી મુક્તિ આપીને શિક્ષણ ક્ષેત્ર માટે મોટી રાહતની જાહેરાત કરી છે. નવા સુધારા હેઠળ પેન્સિલો, સંચા, ક્રેયોન્સ એટલે કે ચિત્રકામ માટે વપરાતી મીણની પેન્સિલ, લેખન પુસ્તકો, ગ્રાફ પુસ્તકો, નકશા અને ચાર્ટ જેવી સ્ટેશનરી વસ્તુઓને અગાઉના 12% જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે, જ્યારે રબર પર જીએસટી 5% ઘટાડીને 0 કરવામાં આવશે. એક વિદ્યાર્થીએ શિક્ષણ ક્ષેત્રમાં નવા જીએસટી સુધારાઓ કરવા બદલ સરકારની પ્રશંસા કરી હતી. સૌમ્ય સરનના અહેવાલ સાથે હું મયુર સોલંકી, આકાશવાણી, અમદાવાદ.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો.
અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થા એઇમ્સ નવી દિલ્હીએ આજે વિદ્યાર્થીઓની આત્મહત્યાનો સામનો કરવા અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ સુધારવા માટે નેવર અલોન નામનો એઆઈ આધારિત માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી કાર્યક્રમ શરૂ કર્યો છે. વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ પર શરૂ કરાયેલા આ કાર્યક્રમ વોટ્સએપ દ્વારા, સુલભ વેબ આધારિત એપ્લિકેશન દ્વારા, માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે 24 કલાક વર્ચ્યુઅલ અને ઓફલાઈન સલાહ પ્રદાન કરે છે. હવામાન વિભાગે આગામી 4-5 દિવસ દરમિયાન પૂર્વ અને દ્વીપકલ્પીય ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 16 સપ્ટેમ્બર સુધી ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે 14 સપ્ટેમ્બર સુધી ઉત્તરપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળોએ વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે. આગામી 5 દિવસ સુધી કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, તેલંગાણા, કેરળ અને માહેમાં પણ આવી જ હવામાન પરિસ્થિતિ રહેવાની સંભાવના છે. ફ્રાન્સમાં આજે રાષ્ટ્રપ્રમુખ ઇમ્યુન્યુઅલ મેક્રોન અને તેમની સરકાર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો થયા. ગઈકાલે મેક્રોનના વિશ્વાસુ અને ફ્રાન્સના સંરક્ષણ મંત્રી સેબેસ્ટિયન લોકોર્નુએને પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા બાદ વિરોધ પ્રદર્શનો શરૂ થયા. અધિકારીઓએ પુષ્ટિ આપી કે અશાંતિના પહેલા કલાકો દરમિયાન 200થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બ્લોક ઓવરથિંગ ચળવળના બેનર હેઠળ હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. મેક્રોન સરકારે મોટા પાયે અવ્યવસ્થાને રોકવા માટે દેશભરમાં 80,000 પોલીસ અધિકારીઓને તૈનાત કર્યા હતા. તે છતાં વિરોધીઓએ અનેક પ્રદેશમાં બેરિકેડ ઊભા કર્યા, આગ લગાવી અને પ્રદર્શનો કર્યા હતા. દુબઈમાં એશિયા કપ ક્રિકેટ સ્પર્ધામાં ભારતનો સામનો સંયુક્ત આરબ અમીરાત સામે થશે. એશિયા કપ ક્રિકેટમાં ભારતીય ટીમ આજે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ એના મુકાબલામાં યજમાન યુએઈ સામે પોતાનું અભિયાન શરૂ કરશે. ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં અફઘાનિસ્તાને ગઈકાલે રાત્રે અબુધાબીમાં હોંગકોંગ પર 94 રનથી શાનદાર વિજય મેળવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળને જોડતી એક રેલવે લાઇનના ડબલિંગને કેન્દ્ર સરકારની મંજૂરી. કેન્દ્રીય રાજ્યમંત્રી દુર્ગાદાસ ઉઈકે નવી દિલ્હીમાં વિશ્વની પ્રથમ ડિજિટલ આદિજાતિ વિશ્વવિદ્યાલય આદિ સંસ્કૃતિનું ઉદઘાટન કર્યું. આગામી 5 દિવસ પૂર્વ અને દ્વીપકલ્પીય ભારતમાં ભારે વરસાદની આગાહી. અને દુબઈમાં એશિયા કપ ક્રિકેટ સ્પર્ધામાં ભારતનો સામનો સંયુક્ત આરબ અમીરાત સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.